તારીખ 8/4/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 146. તારીખ 8/6/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 146.
શરીર છે એ તો પ્રગટ જળ છે અને ભિન્ન છે. આત્મા ચેતન ઉપયોગમય છે, ત્યાંથી જુદા પાડે. કર્મના પરમાણુમાં મારો ઉપયોગ નથી અને શરીરમાં પણ મારો ઉપયોગ નથી. શરીરમાં ઉપયોગ નથી, ઉપયોગમાં ઉપયોગ છે એવી પકડ આવે તો શરીરમાં ઉપયોગ એમ લાગે, નહીં તો શરીરનું ક્ષેત્ર અને આત્માનું ક્ષેત્ર આકાશના નિમિત્તે એક જ ક્ષેત્ર હોવાથી, આકાશનું બંને એક જ ક્ષેત્ર રોકતા હોવાથી અને જ્યાં જ્યાં ગમન આગમન થાય છે ત્યાં પણ બંને સાથે રહેતા હોવાથી, તેમજ દેહાત્મ બુદ્ધિના ગાઢ સંસ્કારને લીધે શરીરની સાતા સાતામાં પોતાની સાતા સાતા વેદાતી હોવાથી, ઈચ્છા ને અનુકૂળ કેટલાક શરીરના કાર્યો પણ ભજતા દેખાતા હોવાથી, શરીર જળ છે અને ભિન્ન છે. શરીરમાં જીવનો ઉપયોગ નથી, જીવનું જ્ઞાન શરીરમાં નથી. એ જ્ઞાનને જુદું પકડ્યા વિના શરીરનું ખોખું જુદું દેખાય એવું નથી. શરીર તો એક ચૈતન્ય પિંડને ચૈતન્ય હીરાને રહેવાની એક ડાબલી જેવું છે. શરીર એટલું નજીક છે કે શરીરમાં કઈ ફેરફાર થાય ને પોતાને ફેરફાર ન થાય એવું લાગતું નથી, છતાં ઉપયોગને પકડવામાં આવે, ચેતન ઉપયોગને પકડવામાં આવે, ઉપયોગની વ્યાપ્તિ જોવામાં આવે તો ઉપયોગ ઉપયોગમાં વ્યાપેલો છે. ઉપયોગની બહાર એક પણ શરીરના જળ પરમાણુના ઉપયોગની વ્યાપ્તિ નથી. આ થોડો અંદરના અભ્યાસ છે, નક્કી કરવાની વિશે છે. ઉપયોગ ઉપયોગમાં વ્યાપેલો છે પણ એક પણ રચકણમાં ઉપયોગ વ્યાપેલો નથી. ન ઉતરે છે એમાં ઉપયોગ આપેલો નથી. ચામડીની છોલ ઉતરે છે તો એમાં જુદી પડે છે, એમાં કઈ ઉપયોગ આપેલો નથી. ભાવથી શરીરમાં એકાકાર થઈ ગયો છે, એ ભાવથી એવો ભાવ કયો છે કે હું શરીરમાં છું, શરીર સ્વરૂપ છું, એવું શરીર દેખાય છે એવો હું છું, એવો ભાવ જરૂર કર્યો છે. પણ અહીંયા તો વિજ્ઞાન કરાવે છે, પ્રકરણ અહીંયા એ ચાલે છે કે એનાથી ઉલટો ભાવ કરવો છે. એ કેવી રીતે કરે? જે ભાવથી શરીરમાં એકાકાર થયો છે તેનાથી ઉલટો ભાવ તદ્દન કરવો છે. કેવી રીતે કરે? કે ચેતન ઉપયોગમય છે અને શરીર ઉપયોગમય નથી, ઉપયોગની સાથે તન્મયતા વાળું શરીર નથી. જ્ઞાનમય ઉપયોગ, એમાં જ ઉપયોગની વ્યાપનું થાય છે અને એથી બહાર એક પણ રજકણમાં ઉપયોગનું વ્યાપનું થતું નથી. આમ ઉપયોગના વ્યાપવા પણ આવડે પોતાનું અવલોકન કરે તો એને શરીરનું ખોખું પોતાની બાજુમાં કોઈ પાડોશી રહે છે એ પ્રમાણે એને જુદું દેખાય, જુદું લાગે, જુદું ભાસે કે શરીર જુદું છે અને ઉપયોગમય એવો હું ચૈતન્ય સ્વરૂપી આત્મા જુદો છું એવું એને જણાય. એમ વિવેચન કરે એટલે એવું જુદાપણું કરે, એવું પૃથકપણું કરે. જુદાપણું કરે એટલે પદાર્થ તરીકે તો પદાર્થ જુદા છે, આત્મા જે ચેતન પદાર્થ છે એ તો ચેતન પદાર્થ તરીકે અચેતન જળ પરમાણુ સ્વરૂપે પોતાના સ્વરૂપનો ચૈતન્ય સ્વરૂપનો ત્યાગ કરીને ક્યારેય જળ પરમાણુ રૂપે થયો નથી. જે સ્વરૂપે કરીને જુદા છે, સ્વભાવે કરીને જુદા છે, વસ્તુપણાએ કરીને જુદા છે, દ્રવ્યથી જુદા છે, તેને જુદા જાણવા છે. જુદા એક છે એને જુદા પાડવા છે એમ નથી, પણ જુદા છે એને જેમ છે તેમ જાણવા છે. ઉપયોગ એટલે જ્ઞાનનો પર્યાય, જ્ઞાનનો વ્યાપાર. સ્વચ્છતા ભલે વિચારામાં ન હોય પણ ચૈતન્યપણું પણ ઉપયોગમય પણ અને અનઉપયોગમય પણ જળ પણ એમ બેને જુદું પાડવું છે. કેમ કે સ્વચ્છતા લઈને આમાં શું પ્રતિબિંબ પડે છે એ વિચાર અહીંયા નથી કરવો. ઉપયોગની સ્વચ્છતામાં કોનું પ્રતિબિંબ પડે છે એ અહીંયા વિચારનો વિષય નથી, કે અહીંયા કાર્ય કરવાનો એ કાર્યનું કાર્ય કરવાનો અહીંયા વિષય નથી. અહીંયા તો એ ઉપયોગમય પોતે છે અને ઉપયોગ વિનાના પરમાણુના સ્કંધ રૂપે, જથ્થા રૂપે દેહનો પિંડ છે, એક ચૈતન્ય પિંડ છે, એક દેહનો પિંડ છે. એકમાં ઉપયોગ પ્રવર્તે છે, એકમાં ઉપયોગ નથી. એકમાં ઉપયોગમય જીવન છે, એકમાં ઉપયોગ નથી એવું અચેતનપણું છે. એ ઉપયોગને પકડીને જુદો પાડે, ઉપયોગથી એનું જુદાપણું જોવે. બસ સારી જાણ ન ઉપયોગ પ્રવર્તી જ રહ્યો છે, પોતે ઉપયોગમય છે, ચૈતન્યમય છે. એવા ચૈતન્ય ભાવને, માત્ર ચૈતન્ય ભાવને, માત્ર ઉપયોગને અવલોકીને જેનામાં ઉપયોગ નથી વ્યાપતો એવું ભલે નજીકમાં રહેલું શરીર છે તો પણ એ ઉપયોગ વિનાનું જુદું છે, જળ છે એમ જોવે. એમ કે જોવું હોય તો ન ખૂતરે છે તો એમાં કઈ ઉપયોગ પોતાનો જાય છે, ત્યાં કઈ ઉપયોગનું વ્યાપનું થાય છે, ચામડીની છોડ ઉતરી જાય છોલાઈને, એ જુદા પરમાણુ જોવામાં આવે છે, ઉપયોગ ત્યાં હારે જતો નથી. ત્યાંથી માનીને કોઈ અંગ ઉપાન કપાઈ જાય, છેદાઈ જાય, ભેદાઈ જાય તો એ જળ ભૂગો પડી જાય છે. આ ઓપરેશન કરીને કાપે છે, અંદર ના આવે એવો કાપે છે, બહાર ના આવે એવો કાપે છે, જુદું બતાવે છે ઓપરેશન કરીને. જો આ કાપે ઉપયોગ ત્યાં નથી, એ તો જળ પરમાણુના સ્કંધો છે, ત્યાં ઉપયોગનું વ્યાપનું થતું નથી. જુદું પડે ત્યારે ઉપયોગ વ્યાપતો નથી, અને જુદું નથી પડતું ત્યારે પણ એ પરમાણુમાં ઉપયોગ વ્યાપતો નથી, એનો પ્રવેશ નથી, દેહમાં ઉપયોગનો પ્રવેશ નથી. એમ ત્યાં તો ચૈતન્ય પિંડ છે એને ખબર પડે છે. કીડી ચાલે છે, ભાગે નહીં, કીડી ચાલે છે તો પણ ત્યાં ચૈતન્ય છે એને ખબર પડે છે, શરીરને ખબર કઈ નથી પડતી. આમ જુદું પાડવું છે, ખબર પડે છે જેને જ્ઞાન થાય છે, જે યોગની વ્યાપ્તિ છે એ પદાર્થ ચૈતન્યમય પદાર્થ કોઈ જુદો પદાર્થ છે અને શરીર એ કોઈ જુદો પદાર્થ છે. બંનેને સ્વભાવથી એકદમ વિરુદ્ધ પડવું છે, એક ચેતન છે અને એક જળ છે, બંને એક સરખા પડવું છે. વિવેચન કરે કે જુદું પાડે, જુદું જાણે, જુદો પ્રતીતિ ભાવ કરે કે શરીર પ્રત્યક્ષ જળ રૂપે રહે છે એવી પ્રતીતિ કરે, ખાતરી કરે, એવી એની નિષ્ઠા થવી જોઈએ, એવો એનો વિશ્વાસ થવો જોઈએ કે શરીરનું ગમે તે થાવ તો પણ મારું કાંઈ થવાનું નથી. કોઈ પણ શરીરની હાલત થવા છતાં આત્મા અખંડ ચૈતન્ય સ્વરૂપી દ્રવ છે, એમાં ખંડિતતા અંશ માત્ર પણ થવાની નથી. હું અખંડ ચૈતન્ય દ્રવ રૂપે શાશ્વતપણે અનાદિ અનંત મારા સ્વરૂપમાં રહેલો છું, એવું મારા સ્વરૂપ અસ્તિત્વને જરા પણ હરકત પહોંચાડી શકે, બાધા પહોંચાડી શકે, જફા પહોંચાડી શકે એવું કાંઈ થઈ શકતું જ અશક્ય છે. એમ પોતાના ચૈતન્ય ઉપયોગથી, ચૈતન્ય દ્રવ્યને ચૈતન્યમય જ્ઞાનમય ઉપયોગથી ચૈતન્ય દ્રવ્યને જુદું જાણે, જુદું પ્રતીત કરે, હા મળવું જ છે, અત્યારે જ મળવું છે. જુદું પડે દ્રવ્યથી જુદું પડે, ક્ષેત્રથી દ્રવ્ય જુદું પડે ત્યારે મળવું છે એમને, પણ ક્ષેત્રથી દ્રવ્ય જુદું છે, ક્ષેત્રથી ક્ષેત્રથી દ્રવ્ય જુદું નથી પણ દ્રવ્યથી દ્રવ્ય જુદું છે. અત્યારે ક્ષેત્રથી દ્રવ્ય જુદું ભલે ન દેખાય પણ દ્રવ્યથી તો દ્રવ્ય જુદું છે. એને જુદું જાણવાનું સાધન ઉપયોગ છે, સાધન તરીકે ઉપયોગ લીધો. ઉપાય 78 પેરેગ્રાફ, ઉપાય પોતાના સ્વરૂપને પામવાનો, એટલે પોતાના સ્વરૂપને અનુભવવાનો ઉપાય પોતાનો ઉપયોગ છે. પોતાના ઉપયોગને જોવે તો એમાં શરીરનો ઉપયોગમાં પ્રવેશ નથી અને શરીરમાં ઉપયોગનો પ્રવેશ નથી. આ અભ્યાસ કરવા જેવો વિષય છે. શરીરની પ્રક્રિયાઓ આપોઆપ થાય છે, ઉપયોગમાં રહે છે. ઉપયોગ શરીરની પ્રક્રિયા કોઈ પ્રક્રિયાને કરતો નથી અને શરીર કાંઈ ઉપયોગને કરતું નથી. આ અભ્યાસ કરવાનો વિષય છે. અનાદિથી ઊંધા સંસ્કારવશ દેહાત્મ બુદ્ધિ એક જીવ પરિણમે છે, ધર્મ કરે તો પણ મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં પૂજાથી પૂજાના દ્રવ્યોને ચડાવ્યા, મેં સ્વાહા કર્યું, મેં સ્નાન કર્યું, મેં આમ કર્યું, બધા શરીરની ક્રિયાને પોતાની ક્રિયા માનીને એને ધર્મ કર્યો હોવાનું માન્યું, ધર્મ થયો નથી પણ ધર્મ થયો હોવાનું માની લીધું છે. ચેતન અને જળની એકત્વ બુદ્ધિ તે મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન અજ્ઞાન રૂપ અધર્મ છે. એ જ અધર્મ છે, એ જ અનંત પરિભ્રમણનું મૂળ કારણ છે. નવા નવા દેહ ધારણ કરવાનું કારણ પણ પોતે દેહમાં એકત્વ ભાવે પ્રવર્તે છે એટલે નવા દેહ ધારણ કરે છે. દેહથી ભિન્ન ભાવે પરિણમે તો એને નવા દેહ આવવાનું કારણ થતું નથી. ભાવે છૂટે છે તો દ્રવ્ય છૂટી જાય છે. આત્માને પરમાણુ ક્યાં છે? આત્મા તો એક અખંડ પ્રદેશી ચૈતન્ય દ્રવ્ય છે, ચૈતન્ય પિંડ આત્મા છે, એમાં કોઈ પરમાણુ નથી. આત્માના પ્રદેશો એને પરમાણુ નહીં પણ પ્રદેશો કહે છે, ક્ષેત્ર કહે છે. આત્માના ક્ષેત્ર ઉપર જાણવાનું કાર્ય થતું હોવાથી, આત્માના ક્ષેત્રમાં ઉપયોગ રૂપ જાણવાનું કાર્ય થતું હોવાથી એને ખ્યાલ આવે છે. એ પ્રદેશ છે આત્માના, ચૈતન્યના પ્રદેશ છે. ત્યાં રહેલી ચામડી જાણતી નથી, કીડી ચાલે છે ચામડી ઉપર, એ ચામડીના પરમાણુ કઈ જાણતા નથી, નથી જાણતા. એની ખાતરી કે ત્યાંથી છોડ ઉતરી જાય તો ખ્યાલ આવે છે કે આ તો કઈ નથી, માટી છે, એ પરમાણુની માટી છે, એવી માટી છે. એટલે બે જાણનાર તત્વ જુદું છે, ચૈતન્ય તત્વ જુદું છે. એ ઉપયોગથી નક્કી કરવું જોઈએ, પોતાના ઉપયોગમાં પોતાનું અહંપણું ઉતાપણું જો લાગે તો ઉપયોગ, બહાર જે કઈ પદાર્થો છે એમાં પોતાપણું ન લાગે. જીવ અન્ય પદાર્થમાં પણ પોતાપણું ક્યારે કરે છે કે પોતાના ઉપયોગમાં પોતાપણું રાખતો નથી ત્યારે કરે છે. શરીર તે હું એમ ક્યારે થાય છે કે જ્ઞાન નું હું છું એવું એના જ્ઞાનમાં જ રહેતું નથી, એના જ્ઞાનમાં જ જ્ઞાન નું પોતે હું એમ નથી રહેતો, ત્યારે એને જ્ઞાનમાં પ્રતિભાષિત થતા, પ્રતિબિંબિત થતા બીજા પદાર્થોને વિશે અહંપણું રૂપણું થઈ આવે છે. એનો ભાવ મિથ્યા ભાવ છે, કેમ કે બીજા પદાર્થો સ્વરૂપે તો આત્મા છે જ નહીં, થયો જ નથી. સ્પર્શ ગુણ જ નથી, એક રજકણને આત્મા ક્યારે સ્પર્શ્યો નથી સાબિત થઈ જાય. સ્પર્શને જાણવાની શક્તિ છે, સ્પર્શ ગુણની જે આઠ પર્યાયો છે, સ્પર્શ ગુણને આઠ પર્યાયો લીધી છે. સ્નિગ્ધ વૃક્ષ ભારે પણ વજન પણ એવી જે એની આઠ પર્યાયો છે એને જાણવાનો શક્તિ છે ઉપયોગમાં, પણ પોતામાં સ્પર્શ પણ નથી. અસ્પર્શી સ્વ અસ્પર્શ સ્વભાવી છે. અરૂવમ અગંધમ સ્પર્શમ એ ગાથા લીધી છે ને, અલિંગ્રહણની ગાથામાં એ વિષય છે. આત્મા કોઈ પણ પદાર્થને બીજા ચેતન દ્રવ્યને સ્પર્શી શકતો નથી, બીજા અચેતન પરમાણુને પણ આત્મા સ્પર્શી શકતો નથી, આકાશને સ્પર્શી શકતો નથી, કોઈને સ્પર્શી શકતો નથી. સ્પર્શવાનો એનામાં ધર્મ નથી, ગુણ નથી, પર્યાય નથી, કાંઈ નથી. જગતનું નિરાલંબ ચૈતન્ય તત્વ પોતે પોતાની શાશ્વત હયાતિ એ રૂપ એનો સ્વભાવ છે, એ સ્વભાવ એ બસ. એની કોઈની આવશ્યકતા નથી ટકવા માટે, નભવા માટે, રહેવા માટે કોઈની આવશ્યકતા નહીં, એને જરૂર નથી. વિકલ્પમાં પણ એમ જ છે કે વિકલ્પ જુદો છે, અને ઉપયોગ જુદો છે, એટલે વિકલ્પને જળ કહે છે. જેમ જળમાં ઉપયોગનો પ્રવેશ નથી, તેમ રાગ ને વિકલ્પમાં ઉપયોગનો પ્રવેશ નથી. બંને જુદા જુદા છે. વિકલ્પ દુઃખરૂપ છે, ઉપયોગ દુઃખરૂપ નથી. ત્યાંથી તો ભેદ જ્ઞાન કરાવે છે. ઉપયોગ છે એમાં દુઃખ નથી, ને વિકલ્પમાં એકાંતે દુઃખ જ છે, સિવાય દુઃખ બીજું કઈ એમાં નથી. વિકલ્પ એટલે પરઅભિલાષ રૂપ રાગ છે. એ રાગ છે એ બુદ્ધિપૂર્વક જે વિચારમાં ખ્યાલમાં આવે છે, મને ખાવાનો રાગ થયો, મને બોલવાનો રાગ થયો, વિકલ્પ થયો, બોલવાનો વિકલ્પ થયો, ઈચ્છા થાય છે. એ અને જ્ઞાન જુદી જુદી ચીજ છે. જ્ઞાન ઉપયોગ જુદી ચીજ છે, વિકલ્પ જુદી ચીજ છે. એને જાતે સ્વભાવ તદ્દન પરસ્પર વિરુદ્ધ છે. જેમ જળ અને ચેતન પરસ્પર વિરુદ્ધ છે, એમ ઉપયોગ અને વિકલ્પનો સ્વભાવ પરસ્પર વિરુદ્ધ છે, તદ્દન વિરુદ્ધ છે. એકબીજાના ઘાતક સ્વભાવે રહેલા છે. વિકલ્પનું જોર વધે તો જ્ઞાનને ઘાતે, જ્ઞાન બળ વધે તો ઉપયોગને ક્ષીણ કરે. એકબીજાના ઘાતક સ્વભાવ છે, સામે સામા છે. એકબીજાને જરા અનુકૂળ, જરા પણ અનુકૂળ નથી, એવા વિરુદ્ધ જાતિના ભાવો છે. એક સ્વભાવ સ્વભાવરૂપ છે, એક વિભાવરૂપ છે. સ્વભાવ વિભાવ જુદા છે. એકમાં ચૈતન્ય પ્રકાશ છે, ચૈતન્યનું વેદન છે. બીજામાં અંધકાર છે, અજવાળા ને અંધારા જેટલો એમાં ફેર છે. જુદો પ્રતીતિ ભાવ કરે કે શરીર પ્રત્યક્ષ જળ રૂપ રહે છે. જુદો પ્રતીતિ ભાવ કરે કે શરીર પ્રત્યક્ષ જળ સ્વરૂપે રહે છે. સદા એટલે ક્યારે તેમાં ચેતનાનો પ્રવેશ ન થાય, ચેતના જળ ન થાય, એ પ્રત્યક્ષ છે. સર્વ ગ્રંથો કહે છે, સર્વજન પણ કહે છે, જીનવાણી તો વિશેષ કરીને કહે છે, તથા પોતાના જાણવામાં પણ આવે છે. આટલી વાત લીધી છે. શરીર પ્રત્યક્ષ જળ રૂપે રહે છે, ક્યારે તેમાં ચેતનાનો પ્રવેશ ન થાય, પરમાણુમાં ઉપયોગનો પ્રવેશ થઈ શકતો નથી. પાણી ને તેલ બંને પ્રવાહી છે, પણ તેલના ડબ્બામાં પાણી નાખો તો પાણી જુદું રહે, ને પાણીની બાલદીમાં તેલના ટીપા નાખો તો તેલ જુદું રહે. બે એક સાથે ન રહે. પાણી વજનદાર છે, તેલ હળવું છે, એટલે એનું વિજ્ઞાન જે છે એ પ્રમાણે પાણી નીચે રહે છે. હળવું ભારે હોય તે નીચે બેસે, હળવું હોય તે ઉપર રહે. પાણીની બાલદીમાં તેલના ટીપા રાખો તો એ તેલ ઉપર ઉપર કરશે, એ નીચે નહીં જાય. પણ તેલના પીપળામાં પાણી નાખો તો પાણી નીચે વહી જશે, તેલ ઉપર હશે, કેમ કે એ વજનથી વધારે છે. પણ બે એક નહીં થાય, પણ બે પ્રવાહી છે ને, કે ભલે પ્રવાહી હોય તો પણ બંને પોતપોતાના સ્વરૂપે રહે છે. તેલના કુંડાળામાં પાણી પ્રવેશતું નથી, એમ ઉપયોગના કુંડાળામાં જળ રજકણનો પ્રવેશ નથી, જળના કુંડાળામાં ઉપયોગ જાતો. બેની મર્યાદા છે, એકબીજાને પોતપોતાના સ્વરૂપ મર્યાદામાં બંને રહે છે, કોઈ પોતાના સ્વરૂપની મર્યાદા તોડીને બીજાની સાથે ભળી જાય એવું બની શકતું નથી, થઈ શકતું નથી. કલ્પના કરે છે, એક લાડવો ખાય ત્યારે કલ્પના કરે છે કે સારો લાગે, એ જ લાડવો ખાતા ખાતા આગળ વધે છે, આગ્રહ કરે છે ને મળે ત્યારે. હવે ઉલટી થશે ખવડાવશો તો ઉલટી થશે, અરુચિ થઈ જશે. ઉલટી ક્યારે થાય? અરુચિ થઈ આવે તો થાય. પહેલા સુખ હતું, જેમ જેમ તું વધારે એને ગ્રહણ કરે એમ વધારે તને સુખ વધવું જોઈતું. એના બદલે ક્યાં ચાલ્યું ગયું તારું સુખ? કલ્પના કલ્પના વિખાઈ ગઈ, કલ્પનાથી તે વિખાઈ ગઈ. સર્વત્ર જીવ જ્યાં જ્યાં ખુશી થાય છે, પર સંયોગમાં જીવ જ્યાં જ્યાં ખુશી થાય છે, જ્યાં જ્યાં રાજી થાય છે. દીપચંદજી કહે છે કે જીવ જૂઠી વિદ્યાના વિનોદ વડે પોતાને ઠગે છે, પોતાને ઠગે છે. બાળક હોય એને દાંત કઢાવવા માટે પોતે ખડખડ હશે, હસવું ન આવતું હોય પણ જો તો હસજો એમ કરીને પોતે ખડખડ હશે. એને ખબર છે કે ખરેખર કઈ હસવું આવતું નથી, તે જૂઠો દેખાવ કરે છે. એમ જો એનું જ્ઞાન જાગ્રત હોય તો એને ખ્યાલ આવે કે આ જે ખુશી થવાપણું છે એ તદ્દન કૃત્રિમ આર્ટિફિશિયલ છે. વાસ્તવમાં જીવ ખુશી થાય એવો કોઈ જગતમાં પ્રસંગ જ નથી, કોઈ ઉદય નથી, કોઈ પ્રસંગ નથી. પછી નાખુશ નહીં થાય, પછી ન ખુશ થશે ન નાખુશ થશે. આમાં જ આવે બીજી રીતે પરમાનિતપણું માની પોતામાં સુખ કલ્પે તે સર્વથા જૂઠ છે. કઈક સાચું ખરું કે નહીં એમાં? કે તે સર્વથા જૂઠ છે. જૂઠી વિદ્યાના વિનોદ વડે પોતાને ઠગે છે એ વાત આગળ આવી ગઈ છે. નીચે છે, 85 માં નીચે છે. બરાબર 85 માં પેરેગ્રાફ માં છે નીચે. જે ભાવને મનોહર જાણી મોહ કરે છે, જે પર ભાવને જે રાગાદી ભાવને મનોહર જાણી મોહ કરે છે તે પોતાના આત્માને જૂઠી અવિદ્યાના વિનોદ વડે ઠગે છે. સકળ જગત ચારિત્ર જૂઠું જ બન્યું છે તે મોહથી જાણતો નથી. જેમ બાળક હશે તો કે શું કરે છે કે તમને હસાવે છે, એમાં એક વિનોદ કરે છે, એમાં હસવાજીમાં હસવાનું કોઈ કારણ હોતું નથી, વગર કારણે હસે જ છે. સામે કોઈ ખુશી થવાનું કારણ નથી. જે ભાવને તું મનોહર જાણે છે, તને આ તારા મનમાં સારો લાગે છે, એમાં તારી ઠગાઈ સિવાય બીજું કઈ થતું નથી. આમ કહે માનતો નથી, જાણતો નથી. દર્શન થાય છે ઉપયોગ ને જુદો પાડવાને બદલે, અથવા વિકલ્પ છે એ જ્ઞાનનું જ્ઞેય છે. વિકલ્પ પોતે જ્ઞાન સ્વરૂપે નથી, ઉપયોગ સ્વરૂપે નથી, પણ ઉપયોગમાં જણાતું એવું જ્ઞેય છે. તો જ્ઞેયનિષ્ઠ જે જ્ઞાન છે ત્યાં એને જ્ઞેયમાં હુંકળું થઈ આવે છે. એટલે કે ત્યાં ઉપયોગમય તે હું, જ્ઞાનમય તે હું, એમ પોતે જુદો હોવા છતાં પોતાને જુદો જાણતો નથી, પોતાને જુદો અનુભવતો નથી. પોતાને જુદો અનુભવવાનો પ્રયત્ન નિરંતર કરવો જોઈએ. જુદો પાડવામાં આવે છે ત્યારે જ કાર્ય થાય છે, સિવાય કાર્ય થતું નથી. જ્ઞાન થાય છે, જ્ઞાન સિવાય કઈ થતું નથી. આત્માને સિવાય જ્ઞાન, જ્ઞાન માત્ર આત્મા. આ એક પકડ કરવા જેવો વિષય છે કે આત્મા એટલે હું જ્ઞાન માત્ર છું, બસ આ સિવાય બીજું કાંઈ એને આથી આગળ વધવા જેવું તો એને જ્ઞાનનો આનંદ આવે, તો નિરાકુરતા થાય. જ્ઞાનમાં સુખનો નિરાકુરતાનો અનુભવ થાય. જ્ઞાન માત્ર પણ એ પોતાને જાણે નહીં લીધે તો અધિકાર છે. શુદ્ધ ઉપયોગ નો, સમાધિ નો અધિકાર છે, અનુભવ નો અધિકાર લીધો છે છેલ્લો. જીવ ભલે ગમે તેટલા શાસ્ત્રો ભણે, 381 છે, જીવ ભલે ગમે તેટલા શાસ્ત્રો ભણે, શાસ્ત્રો ભણીને શાસ્ત્રોનો પારંગત થઈને વાદ વિવાદ કરી જાણે, ગમે એને હરાવી શકે. પ્રમાણ નય નિક્ષેપાદુથી વસ્તુની તર્કણા કરે, અને બુદ્ધિ વિશાળ હોય, તારે બાજુથી વિચાર કરે, પ્રમાણથી નયથી નિક્ષેપથી લાગુ પાડે, અનેક તર્ક લાગુ પાડે. ધારણારૂપ જ્ઞાનને વિચારોમાં વિશેષ વિશેષ ફેરવે, અને જે એને સમજાણું છે એ જ વારંવાર વિચાર્યા કરે. મનને 5 ઇન્દ્રિયના વિષયમાં જોડવાને બદલે શાસ્ત્ર જ્ઞાન જે એની ધારણામાં રહ્યું છે, ખ્યાલમાં રહ્યું છે, એમાં એમાં જ ઉપયોગને ફેરવા કરે. ત્યાં સુધી કાંઈ પત્તો નથી ખાય એમ કેમ છે. પણ જો જ્ઞાન સ્વરૂપ આત્માના અસ્તિત્વને પકડે નહીં, હું જ્ઞાનમય છું એમ પોતાના જ્ઞાનમય અસ્તિત્વને ગ્રહણ કરે નહીં, પકડે નહીં, ભેદે નહીં, અનુભવવાનો પ્રયાસ કરે નહીં, અનુભૂતિ સ્વરૂપ છે, પોતે જ અનુભૂતિ સ્વરૂપ છે જ્ઞાન, તો એનો પ્રયાસ એને અનુભવવાનો કરે નહીં, અને તદરૂપ પરિણમે નહીં, એ પ્રયત્નથી સફળ થઈને તે રૂપ તન્મય થઈને પરિણમે નહીં, તો તે જીવ જ્ઞેય નિમગ્ન રહે છે. જ્ઞાનમાં જે જ્ઞેય જણાયું તેમાં તન્મય ભાવથી તેમાં તન્મયતા કરે છે, તેથી છૂટો પડતો નથી. છૂટો ક્યારે પડે કે એનું તન્મય પણ છોડે, ત્યારે તો તે જીવ જ્ઞે નિમગ્ન રહે છે. જે જે બહારનું જાણે તેમાં તલ્લીન થઈ જાય છે. જે જ્ઞેયું જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય તે જ્ઞેયમાં તલ્લીન થઈ જાય છે. આમ છે, પરીક્ષામાં મોરનું પ્રતિબિંબ છે. તારું લક્ષ મોરના પ્રતિબિંબ ઉપર છે કે તારું લક્ષ અરીસા ઉપર છે? અરીસાના સ્વરૂપ ઉપર, અરીસા ઉપર તારું લક્ષ હોય તો પ્રતિબિંબ જાણવા છતાં ગૌણ રહેશે. માત્ર પ્રતિબિંબનું જ લક્ષ કરીશ તો અરીસો ચુકાઈ જશે. આ સીધી વાત છે. નિજમાં નિજને જાણ, નિજમાં પર પ્રતિબિંબિત થતો હોવા છતાં નિજમાં પરને તું ન જાણ. બસ આટલી વાત છે. નિજમાં નિજને જાણ કે નિજમાં નિજ છે, નિજમાં પર નથી. ભલે પરનું પ્રતિબિંબ હોય તો પણ પર તો નથી. માટે પરને જોવાનું પ્રયોજન નહીં હોવાથી, પરને જાણવાથી જ્ઞાને નથી અને સુખે નથી. તેથી એને ગૌણ કરી જા અને નિજમાં નિજને જાણ. આ નિજ જ્ઞાન છે. એ અરીસામાં કોઈ એવો જ ધર્મ છે કે કોઈ પ્રતિબિંબ સામે આવે તો એની આકૃતિ ઉઠે. સ્વચ્છતાનું પરિણમન છે. સ્વચ્છતાનો એટલે એનો એ વિશેષ ભાવ છે. વિશેષ ભાવ છે વિકારનું, પણ વિશેષ ભાવ છે. વિશેષ ભાવને છોડી દેવો છે, સામાન્ય ભાવને પકડવો છે. હા, એમ પ્રતિબિંબ છે એ વિશેષ ભાવ છે. વિશેષને ગૌણ કર, જ્ઞાકાર જ્ઞાનને ગૌણ કર, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. આ વિધિ છે જેથી તને પ્રગટ જ્ઞાન અનુભવ ગોચર થશે. ત્યાં ટીકામાં એમ લખ્યું છે, 15મી ગાથામાં, સામાન્યનો આવિર્ભાવ કરતા તને પ્રગટ જ્ઞાન અનુભવ ગોચર થશે. એટલે કે તને પ્રગટ આત્મા અનુભવ ગોચર થશે. આ જૈન શાસન છે. સમસ્ત જૈન શાસન અહીંયા છે. આટલું બધું ચોખ્ખું કેવું છે, આટલી હદે ચોખ્ખું મળવું મુશ્કેલ છે, એટલું બધું ચોખ્ખું છે. ગુરુદેવે ભાવ વિષયને, અધ્યાત્મના વિષયને આટલો બધો ખુલ્લો કર્યો, એ તો એમનું સામર્થ છે. જે જે બહારનું જાણે, હવે જ્યારે નિમગ્ન થઈ જાય છે, પ્રતિબિંબને જ કેવળ જાણે છે, ત્યારે તેને કેવું ભાસ, કેવું કેવી ભ્રમણા થાય છે કે જે જે બહારનું જાણે તેમાં તલ્લીન થઈ જાય છે. આમ જ્ઞાન આ બાજુ લંબાવે છે. જે જ્ઞાન, જે જ્ઞેયનું જ્ઞાનમાં પ્રતિબિંબ પડ્યું તો અહીંયા જ્ઞાન સામે જોવાને બદલે, જ્ઞાનના પ્રતિબિંબ સામે જોવાને બદલે આમ જ્ઞેય સામે જોવે છે, એમાં તલ્લીન થાય છે. અને એ જ્યારે તેમાં તલ્લીન થાય છે ત્યારે એને એવો આભાસ થાય છે, ભ્રમણા થાય છે, તે એમ જાણે કે જાણે કે જ્ઞાન બહારથી આવતું હોય. એણે જ્ઞાન કર્યું, એણે જ્ઞાન કર્યું, એ મને જણાવ્યું, એણે મને જણાવ્યું, એણે મારું જ્ઞાન કર્યું. આવો એક એને ઊંધો ખ્યાલ ઊભો થાય. જો શબ્દો ન સંભળાવના હોત તો જ્ઞાન ક્યાંથી થાય? માટે શબ્દોથી જ્ઞાન થયું. હા, વાંચ્યું તેથી જ્ઞાન થયું. હા, એ ભૂલી જાય છે. પણ સામે બિંબ છે એને વળગી જાય છે, પોતાને ભૂલી જાય છે. આપ આપ કો ભૂલ ગયે ઇનસે ક્યાં અંધેર, આવું મોટું અંધારું થાય છે મનમાં. નવ પાનશેરી ની ભૂલ, આઠ પાનશેરી નો મન થાય, આમાં નવ પાનશેરી ની ભૂલ છે. પોતાને રાખે આખો ભૂલી જાય છે. તદ્દન ખોટી વાત છે. વાંચતા વાંચતા, ઘણું વાંચતા વાંચતા મૂઢ થઈ ગયા હોય એવા કેટલાય છે. એટલે એવું નથી કે ઘણું વાંચે માટે જ્ઞાન થાય છે, એ વાત કરે છે. પર્યાય તો જ્ઞાન જેમાં પ્રતિબિંબ ઉછે છે એ અવસ્થા તો જ્ઞાન ની છે. જ્ઞેય તો ત્યાં આવ્યું જ નથી, ને જ્ઞેયનો થોડો પ્રવેશ થઈ ગયો છે. પણ એનું લક્ષ જો માત્ર પ્રતિબિંબને જોવાનું રહે છે તો એ સામે ગયો જાય છે, એનો ભાવ પર સન્મુખ થઈ જાય છે. જેનું પ્રતિબિંબ પડે છે ત્યાં તો ત્યાં ભાવથી જાય છે, આ મને દેખાય છે, આ મને દેખાય છે. એ રીતે છ દ્રવ્યને જાણે છે એને જ્ઞેય નાયક શંકર દોષ કહ્યો છે. શંકર એટલે મિશ્રણ થવું, આ વર્ણ શંકર પ્રજા નથી કરતી. શંકર એટલે મિશ્રણ થવું. અત્યારે આ વનસ્પતિમાં મિશ્રણ કરે છે ને જુદા જુદા બીજો, એને શંકર નામ જ આપે છે. એ શંકર એટલે મિશ્રણ થવું, એ એક સંસ્કૃત શબ્દ છે. તો અહીંયા શું કહે છે કે શંકર દોષ બે પ્રકારે છે, મિશ્રણ થવું, એક ભાવ્ય ભાવક શંકર દોષ અને એક જ્ઞેયનાયક શંકર દોષ. જ્યાં પરને રુચિ ભાવે ઇષ્ટ કરે છે કે આ મને બહુ સારું લાગે છે, ત્યાં ભાવ્ય ભાવક શંકર દોષ છે. પછી ખરાબ લાગે છે ત્યાં દ્વેષ કરે છે, એ ભાવ્ય ભાવક શંકર દોષ છે. અને એવું ન કરે મુખ્યપણે, પણ એનાથી જ્ઞાન, એ છે તો જ્ઞાન, એને લઈને જ્ઞાન, એના આધારે જ્ઞાન, શબ્દના આધારે જ્ઞાન, શાસ્ત્રના આધારે જ્ઞાન, સાંભળવાના આધારે જ્ઞાન, એ જ્ઞેયનાયક શંકર દોષ છે. એટલે 271માં એ વાત લીધી છે કે જ્ઞેય જ્ઞાયક શંકર દોષને લઈને હું જ્ઞાતા અને છ દ્રવ્ય મારું જ્ઞેય, એવી અનાદિની ભ્રાંતિ ચાલી આવી છે. ત્યાં જ્ઞેય જ્ઞાયક શંકર દોષ વર્ણમો છે. અહીંયા કોઈ કોઈ વિદ્વાનો ભૂલ કરે છે. સ્વપર પ્રકાશક જ્ઞાન છે ને, તો એમ કે છે કે જ્ઞાન તો ઉપરને જાણે, કેમ કે સ્વપર પ્રકાશક એનો સ્વભાવ છે. એમાં દોષ શું? તો કે એમાં દોષની સંભાવના ત્યાં છે કે શંકર દોષ કરે ત્યાં. પરને જાણવું તે દોષ નથી, પણ જ્ઞેયનાયક શંકર દોષ તો જ્ઞાનનો જરૂર દોષ છે. પાછા એ બે જુદું પાડવું જોઈએ. પરનું પ્રતિબિંબ પડે એ તો જ્ઞાનની સ્વચ્છતા છે, પણ પર સાથે આ જણાય છે એમ કરીને એની સન્મુખ થઈ જાય છે, એમાં નિમગ્ન થાય છે, જ્ઞેય નિમગ્ન જ્ઞાન થાય છે, ત્યારે શંકર દોષ જન્મે છે. એને જ્ઞેય જ્ઞાયક શંકર દોષ કહે છે. જ્ઞાન જાણે છે, જ્ઞાન જુદું રહે છે, જ્ઞેય જુદું રહે છે. ભલે જ્ઞાનમાં જ્ઞેયનું પ્રતિબિંબ પડે તો પણ એ પ્રતિબિંબ જીલવાનો જ્ઞાનનો ધર્મ હોવા છતાં જ્ઞાન જ્ઞાનમય પડે છે, જરા પણ જ્ઞેય રૂપે છે. જ્ઞાન જાણે છે કે જણાય છે, શબ્દ પ્રયોગ ગમે તે કરો, પણ બે ભિન્ન ભિન્ન રહે છે, એટલું બરાબર લક્ષમાં રહે. હું બસ શબ્દ પ્રયોગ સાથે બહુ કઈ વાંધો નહીં, કોઈ આમ બોલે કોઈ આમ બોલે, એ બધી દ્રષ્ટાંત શ્રીમદજી લીધો છે, શાસ્ત્રમાં આવે છે. કે ચાંદની ભૂમિને પ્રકાશ છે, તો જે ચંદ્રનો પ્રકાશ છે એવી જ ભૂમિ જ્યારે કોઈ બીજું રૂપ એક સફેદ ચાદર ઓઢે છે એવું લાગે છે, તો પણ ચાંદની ભૂમિ રૂપ થતી નથી. એને જુદાપણું તો નથી, જ્યાં ચાંદનીનો પ્રકાશ છે ત્યાં ભૂમિ છે, ને ભૂમિ છે ત્યાં ચાંદનીનો પ્રકાશ છે, એટલે તો ભૂમિનું રૂપ જુદું દેખાય છે. તો પણ ચાંદની ચાંદની છે ને ભૂમિ છે તે જુદારી છે. એમ ભલે જ્ઞેયનાયક સ્વભાવ, જ્ઞેયનાયક સ્વપર પ્રકાશકપણાને લીધે અતિ નિકટ હોવા છતાં, જ્ઞાન અને જ્ઞેય અતિ નિકટ હોવા છતાં બંને ભિન્ન ભિન્ન રહે છે, કોઈ એકબીજામાં ક્યારે પ્રવેશ કરતા નથી. ત્યાં સુધી કે વિકલ્પ છે તો એટલો નજીક છે, કેમ કે જીવના ચારિત્ર ગુણનો પર્યાય છે આગળ, અને આ જ્ઞાન ગુણનો પર્યાય છે જીવનો. બે એક એક ગુણ છે, ને બે એક સાથે એક કાળે એક પદાર્થમાં એક ક્ષેત્રે પરિણમે છે. તો પણ રાગ રૂપે જ્ઞાન થતું નથી, રાગ જ્ઞેય રૂપે રહે છે, જ્ઞાન જ્ઞાન રૂપે રહે છે, જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન. બસ જેણે જ્ઞાન જુદું અને રાગ જુદું એમ જાણ્યો એને ભેદ જ્ઞાન. સોગાનીજીનું જીવન પરિચયમાં આ વાત લીધી છે કે ગુરુદેવના પ્રવચનમાં એમણે શું સાંભળ્યું કે જ્ઞાન જુદું છે અને રાગ જુદો છે. બસ આ વાત એમણે સાંભળી છે. આ તો ઘણી આવતી હતી પ્રવચનની અંદર, પણ સાંભળવા યોગ્ય વાત આ એક જ હતી જે હું સાંભળ્યું એમ કેવું છે. અને એના ઉપરથી વિજ્ઞાનની ધારાએ ચડ્યા આગળ વિજ્ઞાન અનુભવ લીધો. સામાન્ય વિશેષ તરીકે બે જુદા છે. અરીસાનું જે સામાન્ય અને પ્રતિબિંબનું જે વિશેષ રૂપ એ બંને એક થઈ ગયા નથી. જો બંને એક થઈ જાય ત્યારે પ્રતિબિંબનો નાશ થાય તો અરીસાનો નાશ થાય. એટલે એક ક્ષેત્રે હોવા છતાં, એક પર્યાય દેખાવા છતાં સામાન્ય ને વિશેષ તરીકે, સામાન્ય છે તે વિશેષ નથી ને વિશેષ છે તે સામાન્ય નથી. ભાવ ભાવ ચિંતા તો લેવી જોઈએ. કહે છે કે જ્યારે જ્ઞેય નિમગ્ન રહે છે, જે બહારનું જાણે તેમાં તલ્લીન થઈ જાય છે, ત્યારે એમ જાણે કે જ્ઞાન બહારથી આવતું હોય એવો ભાવ વેદ્યા કરે છે. એટલે કે એવો અનુભવ કરે છે કે આ સંભળાય છે તેથી મને જ્ઞાન થાય છે, આ વંચાય છે તેથી મને જ્ઞાન થાય છે. જેને એમ લાગે કે વંચાવાથી કે સાંભળવાથી જ્ઞાન થાય છે, એને બીજો પદાર્થ જ્ઞાન સામે આવતા એની સારી માઠી અસર પણ મને થાય છે એમ થયા વગર રહેશે નહીં. આ તો એમ માનશે કે આની અસર મને બહુ સારી થાય છે. ફૂલની સુગંધ જણાતા એને એમ લાગશે કે આ સુગંધ બહુ સારી છે, દુર્ગંધ જણાતા આ દુર્ગંધ સારી નથી એમ જણાવ્યા વિના એ રહેશે નહીં. કેમ કે તેનાથી મને કંઈક થાય છે, જ્ઞાન થાય છે એ વાત ત્યાં ઊભી થઈ ગઈ એવું એ વેદા કરે છે. બધું ભણી ગયો શાસ્ત્રમાં, બધા શાસ્ત્રો ભણી ગયો, ઘણા યુક્તિ ન્યાય જાણ્યા. બુદ્ધિ ભણી હતી એટલે યુક્તિ ન્યાય પણ ઘણા જાણ્યા, ઘણા વિચારો કર્યા, એ સંબંધીમાં વિચારો પણ બહુ કર્યા, પણ જાણનારને જુદો જાણ્યો નહીં. જ્ઞાનની મૂળ ભૂમિ ઉપર જે અસ્તિત્વ ગ્રહણ કરવું છે, જ્ઞાનની મૂળ ભૂમિ જે સ્વરૂપ અસ્તિત્વ છે એ નજરમાં આવી નહીં, તો તે બધું જાણ્યાનું શું ફળ છે એને કાંઈ જાણ્યું નથી. શાસ્ત્ર અભ્યાસ આદિનું પ્રયોજન તો જ્ઞાન સ્વરૂપ ભિન્ન આત્માને જાણવો તે છે, તે તો પ્રયોજન સિદ્ધ થયું નહીં. માટે એણે જે કાંઈ કર્યું, તત્વજ્ઞાનની ક્ષેત્રમાં જેટલો પરિશ્રમ કર્યો એ બધો એનો નકામો ગયો. 381 એક થતા નથી તો એને સામાન્ય વિશેષ એમ જુદા કહેવાય નહીં. એક થાય તો બે એક થઈ ગયા એમ એને ઉગશે જ નહીં. અને એને સામે ઘડો હોય ને ઘડો તૂટી જાય તો અહીંયા ચિત્રમણ તૂટી જાય, એના કટકા થાય તો અરીસાના કટકા થવા નથી. હા, અહીંયા અગ્નિ છે ઉષ્ણ છે, એનું પ્રતિબિંબ જો અહીંયા એની અસર લેતું હોય તો આ દિવસે ઉષ્ણ થવું જોઈએ, ત્યાં કાંઈ થતું. એટલે ભિન્ન ભિન્ન છે, જ્ઞેય જ્ઞાન ભિન્ન છે, અને જ્ઞેયાકાર જ્ઞાન અને સામાન્ય જ્ઞાન પણ ભિન્ન છે. અનુભવ કરવા યોગ્ય સામાન્ય જ્ઞાન છે, અનુભવ કરવા યોગ્ય જ્ઞેયાકાર જ્ઞાન નથી એમ છે. જ્ઞાનીને પોતાના પોતાને વેદવાનો તત્વ હોય છે. સુભાષુ ભાવ થતાં પણ એને છોડતા, એટલે કે પોતાને વેદતા એને છોડે છે, પોતાને વેદે છે ત્યારે એને છોડે છે એમ. અને પેલો તો સુભાષુભને જ સ્વસ્વરૂપે વેદે છે, એટલે એને છે એ સંસાર વધારે છે.
શું કહે છે, જડ શરીર પ્રત્યક્ષ જડ રૂપ રહે છે, તેમાં ચેતન નો પ્રવેશ ન થાય, ખાસ કરીને અશાતાના કાળમાં પ્રયોગ કરવા જેવો છે કે અશાતાની પર્યાય શરીરની છે, અશાતાની પર્યાય જ્ઞાનની નથી. ગોમડું થયું, એમાં પીડા થવા લાગી, તો એમાં જે પાક થાય છે, રસી થાય છે, એ બધી પર્યાય અને અશાતા થાય છે, એ શરીરની અવસ્થા છે, જીવની નહીં. જીવને તો ત્યાં જ્ઞાન થાય છે એટલી અવસ્થા છે, જ્ઞાન માત્ર પણ જીવનું છે. પછી એ અશાતાનું તીવ્રપણું, એ અશાતાનું મંદપણું બધું ભલે તને જણાય, પણ તું ભિન્ન રહીને જાણ, જાણ તો તું ભિન્ન રહીને જાણ. આ એક પ્રયોગ કરવા જેવો છે, એ પ્રયોગ કરતા તને અશાતાની દુઃખ નહીં થાય. અશાતાનો ખ્યાલ આવશે, અશાતાનું જ્ઞાન થશે, પણ અશાતાનું દુઃખ નહીં થાય. અશાતા થાય ને અશાતાનું દુઃખ ન થાય, એવી આ જે દવા છે એનું મૂલ્ય થઈ શકે એવું નથી. અશાતા થાય છતાં અશાતાનું દુઃખ ન થાય, આ તો કેવી મોટી વાત છે. તારે સાથે તો આનંદ થઈ જાય, અશાતા અશાતામાં પડી ઉપયોગ છૂટી જાય, એનો ઉપયોગ આનંદમાં એકાકાર થઈ જાય. અને એવા ખાસ કરીને સૌથી વધુમાં વધુ અશાતા દેહ છૂટવાના કાળમાં, દેહ ત્યાગના કાળમાં હોય છે, પ્રાણ છૂટે છે. તો કોઈ કોઈ મહાત્માઓ એવી અશાતાના કાળમાં નિદાનંદમાં શુદ્ધોપયોગમાં આવી જાય છે, એને ખબર પડતી નથી કે ક્યારે પણ પ્રાણ છૂટી ગયા. પ્રાણનો ત્યાગ ક્યારે થયો એની એને ખબર પણ ન પડે, એ તો એના શુદ્ધોપયોગમાં આવી ગયા હોય. એ સમાધિ મરણ છે. એ તો ભિન્ન જ પડ્યા છે, સતત ભિન્ન જ રહ્યા છે, પ્રશ્ન નથી. પણ ઉપયોગ જયારે છૂટી જાય છે ત્યારે આનંદમય ઉપયોગ થઈ જાય છે, એટલે ખબર પડતી નથી કે શું થયું, શરીરનું શું થયું એની ખબર પડતી નથી. લક્ષ નથી, જાણક ભાવ ઉપર લક્ષ નથી, લક્ષ વેદના ઉપર છે. આ મને વેદના થાય છે એવા લક્ષમાં જાણક ભાવની પ્રતીતિ નથી આવતી. લક્ષ જો જાણક ભાવ ઉપર હોય તો આમાં જાણનાર ભાવ જુદો રહે છે, જાણનારની જાણવાના સ્વરૂપની જે મર્યાદા છે તેમાં જ્ઞેય ભાવની મર્યાદા, અશાતા ભાવની મર્યાદા નથી. અશાતા વેદનાની જે મર્યાદા છે એ કુંડાળામાં જાણક ભાવ પ્રવેશ કરતો નથી. બંનેના જુદા જુદા, બંનેની દિશા જુદી જુદી છે, બંનેનો સ્વભાવ જુદો જુદો છે, બંનેના કાર્યો જુદા જુદા છે, બંનેના ભાવો જુદા જુદા હોવાથી એનું ક્ષેત્ર ભિન્ન છે એમ પણ કહેવામાં આવે છે. વધારે ભાવની ભિન્નતા પકડવાની. એક રાગના આધારે અશાતાનું વેદન છોડી શકે, અને વિતરાગ પરમાત્મ સ્વરૂપના આધારે એને અશાતાનું વેદન ન છૂટે, અરે સહજ માત્ર ન છૂટે એમ કહે છે. એક રાગના વિશિષ્ટ રાગના આધારે તને અશાતાનું વેદન ભૂલાઈ જવાય છે, છૂટી જાય છે. 25 વર્ષે પરદેશથી આવ્યો અને કરોડો અબજો મલ્ટી મિલિયનર થઈને આવ્યો, ઠીક અશાતના ક્યાંય ચાલી જાય છે, એને માથું બદલાઈ ગયો. એક રાગના નિમિત્તે પણ ઉપયોગ બદલે અને અશાતાનો અનુભવ ન થાય તો વિતરાગ પરમાત્મા પોતે છે, પરમ પરમ સ્વરૂપે છે, અનંત શક્તિનો મોટો એટમ બોમ્બ છે, બેહદ સામર્થ્ય વસ્તુથી વસ્તુ ભરેલી છે. એ અનંત સુખમય પિંડના આધારે, અનંત આનંદના આધારે, આનંદના સમુદ્રમાં ડૂબે અને અસાતા એને ક્યાંથી થાય? પ્રશ્ન જ નથી અસાતા થવાનો, તો સહજ માત્રમાં અસાતા થવે છે. એટલે તો મુનિને શરીરનું ભાન નથી રહેતું. આનંદ સાગરના હિલોળે ચડ્યા હોવાથી શરીરનું ભાન એને રહેતું નથી. ત્યાં ઠંડી પડે છે કે ગરમી પડે છે, કે કાંટો વાગ્યો છે કે શું વાગ્યું છે, કે શરીરમાં રોગ થયો છે, કાંઈ ખબર પડતી નથી. ખબર પડે તો નહીં પડવા જેવી પડે છે, ઉપયોગ ત્યાં કરતો નથી. એટલો આનંદમાં આસક્ત જીવ છે કે ત્યાં ઉપયોગ રહેતો નથી, ચાલ્યું જાય છે.
પરંતુ